તારીખ 25/3/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 139.
કર્મજનિત અવસ્થા છે, કર્મના નિમિત્તે જે વિકૃત અવસ્થા છે, તે પોતાનું સ્વરૂપ શ્રદ્ધા જ્ઞાનમાં રહેવું, ભાનમાં રહેવું, તે અજ્ઞાનમય બ્રહ્માવ છે અને તે આકુલતાનું મૂળ છે. દુઃખનું મૂળ આકુલતા નામ દુઃખ. દુઃખનું મૂળ ખરેખર શું છે એનું અહીંયા સ્પષ્ટ વિજ્ઞાન છે. આ દુઃખ થાય છે શેમાંથી? જગતના સર્વજીવનો, જીવ માત્રનો આ પ્રોબ્લેમ છે, આ સમસ્યા છે કે દુઃખ ન જોઈએ. દુઃખ માટે તો સારું, એ દુઃખનું મૂળ કારણ એ છે કે પોતાનું જે અનંત સુખમય પરમપદ છે તે વિષયનું પોતાને અજ્ઞાન છે. ભ્રમણાથી કર્મજનિત અવસ્થાને પોતાનું સ્વરૂપ માન્યું છે. એ આકુલતાનું અથવા સર્વ પ્રકારના દુઃખનું મૂળ છે. એ મૂળ છેદાઈ ગયા પછી કલ્પ કશાય રહે, બાકીની ત્રણ ચોકડી અનંતનું મૂલ્યનો કશાય છેદાઈ જાય છે. ત્રણ ચોકડી રહે તો પણ તે અલ્પ છે, મૂળ વિનાનું ઝાડ છે. દેખાવ ભલે મોટો હોય, ઝાડ આખે આખું દેખાય પણ મૂળ છેદાઈ ગયું છે, એને અલ્પ દુઃખ છે. એ પાંગરતું નથી પણ સુકાતું જાય છે, ગળતું જાય છે, તળતું જાય છે. તે મૂળ અહીંયા પ્રથમ જ નિર્વિકલ્પ સમાધિનો ઉપયોગ થતા ઘટ્યો. એવો બ્રહ્મભાવ એટલે આકુલતાના મૂળ સ્વરૂપ એ બ્રહ્મભાવ તે મેટ્યો. એક તો પોતાના સ્વરૂપને વિશે ભ્રમણા છે જીવને, એ એક પ્રકાર મૂળ પ્રકાર છે. બીજો ભ્રમણાનો પ્રકાર પરદ્રવ્ય વિશે ઉત્પન્ન થાય છે. પરદ્રવ્ય જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા એટલે કે જણાતા આ જીવને વ્યામોહ થાય છે કે આ પદાર્થ ઠીક છે, ઇષ્ટ છે, અથવા આ પદાર્થ અનિષ્ટ છે. ઇષ્ટ અનિષ્ટ પણ જ્ઞાનમાં જાણતાની સાથે જ ભાષ્યમાન થવું કે આ પદાર્થ સારો છે, અનુકૂળ છે, એ પણ બ્રહ્મભાવ છે, એ અજ્ઞાનમય બ્રહ્મભાવ છે, વ્યામોથી ઉત્પન્ન થયેલો એ બ્રહ્મભાવ છે, અને તે પણ આકુલતાનું જ કારણ છે. એવું ઇષ્ટ અનિષ્ટ પણ થવું એ પણ આકુલતાનું જ કારણ છે. બંને પ્રકારની ભ્રમણા એટલે સ્વસ્વરૂપ વિશેની ભ્રમણા અને પર સ્વરૂપ વિશેની ભ્રમણા એક સાથે જ હોય છે, અવિનાભાવિકપણે હોય છે. કોઈ એમ કહે કે આત્માનું તો જ્ઞાન છે એમને, આત્મા જ્ઞાન સ્વરૂપી છે, આનંદ સ્વરૂપી છે, અસંખ્ય ગુણ સ્વરૂપી છે, દ્રવક્ષેત્રકાળ ભાવથી એનું જ્ઞાન અમને છે. પણ પર પદાર્થમાં હજી વ્યામો થાય છે, પર પદાર્થ ઇષ્ટ અનિષ્ટપણે ભાસે છે, તો તે જ્ઞાનમાં સ્વરૂપનું જ્ઞાન હોય અને આવો ભ્રમ પણ હોય પર પદાર્થ વિશેનો એવો મને. કોઈ એમ વિચારે કે પર પદાર્થ સારા નરતા લાગતા નથી, તેથી કોઈ પણ પર પદાર્થનો ત્યાગ કરીને સર્વ ત્યાગ કર્યો છે, દેશ ત્યાગ નથી કર્યો પણ પૂર્ણ ત્યાગ કર્યો છે, દીક્ષાંગકાર કર્યો છે, માટે એમને પર પદાર્થનો વ્યામોહ નથી, માટે આત્માનું જ્ઞાન છે એમ હોય. પર પદાર્થનો વ્યામોહનો અભાવ અને આત્માના જ્ઞાનનો સદભાવ એક સાથે જ હોય છે, બંને એક કાળે હોય છે. જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે, અસ્તિત્વ વાત છે, ત્યારે પરપદાર્થ સંબંધીના ઇષ્ટ અનિષ્ટપણાનો વ્યામો નિરસ્ત થાય છે, ત્યાં સુધી તેનો નાશ થયો. આવો સ્વપર વિષયક જે અજ્ઞાનમય બ્રહ્મભાવ છે તે પ્રથમ સમાધિના કાળમાં મટે છે, ત્યારથી એને ભ્રમણા મટે. હું કેવો છું કે જેવો સર્વજ્ઞના કેવળ જ્ઞાનમાં આત્મા જણાયો એવો આત્મા હું છું એમ અનુભવ ગોચર થયો. ત્યાં સ્વવિષયક ભ્રમભાવ પણ મટ્યો અને પર વિષયક ભ્રમભાવ પણ મટ્યો, કે જે ભ્રમભાવ અજ્ઞાનમય હતો અને આકુલતાનું મૂળ હતો એ આકુલતા છૂટી. આનંદ થયો, નિરાકુળ આનંદ તો થયો એ સ્થાપ્યો આગળ ઉપર. નિરાકુળ આનંદની ઉત્પત્તિ થઈ તો સામે શું ગયું કે ભ્રમથી ઉત્પન્ન થયેલો, અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો આકુલતાનો મૂળરૂપ ભાવ, એ આકુલતા સહિત જ છે, ભ્રમણામાં પણ આકુલતા ઊભી જ છે, એ મટે છે અથવા નાશ પામે છે. અનાત્માના અભ્યાસના અભાવથી સહજપદનો ભાવ ભાવતા ભવ વાસના વિલય પામે. એક વાતમાં ઘણી વાત મળી કે આત્માને અનાદિથી અનાત્માનો અભ્યાસ હતો. અભ્યાસ એટલે ઋણું પણે ભાવવું, ઋણું પણે વેદવું, ગુરુપણે અનુભવ કરવો, એવા પ્રકારના પરિણામને જ્યાં અભ્યાસ કહે છે. અભ્યાસ એટલે શાસ્ત્રનો અભ્યાસ, પુસ્તકનો અભ્યાસ એમ નહીં, પણ ઉલટા પરિણામ વારંવાર અનુભવ ગોચર થવા તેને અહીંયા અભ્યાસ કહે છે. અનાત્મ એટલે દેહાદિક પર પદાર્થમાં આત્મબુદ્ધિ અને રાગાદી અનેક પ્રકારના વિભાવ ભાવરૂપ અનાત્મ પદાર્થમાં અનાત્મ ભાવમાં આત્મબુદ્ધિ તેનું વારંવાર થવું, તેનું દ્રઢ થવું, તેને અહીંયા અભ્યાસ કર્યો છે. એવા અનાત્મના અનાત્મના અભ્યાસનો અભાવ થયો અહીંયા, જ્યાં સમાધિ ભાવ પ્રગટ્યો, શુદ્ધોપયોગ પ્રગટ થયો. શુદ્ધોપયોગ પ્રગટ થયો એટલે કહેવાની આવશ્યકતા નથી કે સમ્યક દર્શન પ્રગટ થયું, કહેવાની આવશ્યકતા નથી કે સ્વરૂપાચરણ પ્રગટ થયું. સમાધિની અંદર દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય આવી જાય છે. એક સમાધિ ભાવ, સમાધિ ભાવ જ્યાં પ્રગટ થયો ત્યાં અનાત્મનો અનાદિનો અભ્યાસ હતો તેનો અભાવ થઈ ગયો. એક જ ક્ષણમાં અભાવ થયો. એ પહેલા અભાવ થાય એવી ભૂમિકા જરૂર થઈ હતી, પણ અભાવ થવો એક વાત છે અને અભાવ ન થવો તે બીજી વાત છે. માણસ એમ કહે છે આ અમારા લાભની વાત છે, પણ એ લાભની વાત હજી ચાલે છે, નિશ્ચય નથી થયો, નિર્ણય નથી થયો. જ્યાં સુધી નિર્ણય ન થાય કે આમ જ હોય ને બીજી રીતે ન હોય, ત્યાં સુધી વાત વાત છે ને લાભ લાભ છે. અહીંયા અનાત્મભાવ નાશ પામે છે ત્યારે સ્વરૂપ લાભ ઉત્પન્ન હોય છે. જ્યારે આત્મલાભ ઉત્પન્ન હોય છે ત્યારે જ અનાત્મલાભનો નાશ થાય છે, અનાત્મભાવનો નાશ થાય છે. ત્યાં સુધી પૂર્વભૂમિકામાં તેને અનુરૂપ જે તૈયારી છે એ તૈયારી થાય છે, અને કોઈ એક ક્ષણ એવી આવે છે કે જેમાં શુદ્ધોપયોગની સમાધિ પ્રગટ થાય છે ત્યારે તેનો અનાત્મભાવના અભ્યાસનો અભાવ થાય છે. એટલે કે ત્યાર પછી રાગાદી ઉત્પન્ન થવા છતાં, અવસ્થામાં રાગાદીનું અસ્તિત્વ હોવા છતાં એમાં આત્મબુદ્ધિ થતી નથી, અને દેહ વગેરે પૂર્વકર્મ અનુસાર સંયોગો ઉપસ્થિત હોવા છતાં તેમાં પણ મમત્વ બુદ્ધિ આત્મબુદ્ધિ થતી નથી. જો નજીકમાં નજીક શરીર છે એમાં આત્મબુદ્ધિ થતી નથી, તો દૂર ક્ષેત્રવર્તી બીજા સંયોગો છે, કુટુંબ પરિવાર ઘર દુકાન અને આબરુ પૈસો ખેતી વગેરે, એમાં તો આત્મબુદ્ધિ થવાનો સવાલ રહેતો નથી. એમાં પોતા પણ ભાસતું નથી, એ બધું પોતાથી શૂન્ય ભાસે છે. જે સંયોગોને કારણે ભર્યું ભર્યું લાગતું હતું, આ તો સર્વને અનુભવ ગોચર છે ને, આ બધું અમારે છે એ ભર્યું ભર્યું લાગે. મારે દીકરા છે, દીકરી છે, તમારી આ જીવિકા ચાલે તેટલી બરાબર વ્યવસ્થા છે, આપણા પ્રમાણમાં આપણને વાંધો નથી, એવો એક નિર્વિકલ્પ ભાવ પડ્યો છે. તેવો વિકલ્પ કરવો પડતો નથી, આ બધો નિર્વિકલ્પ ભાવ પડ્યો છે. તે નાશ પામી જાય છે, એનાથી ઉલટું ત્યાં શૂન્યપણું ભાસે છે, ખાલીપણું ભાસે છે. પોતાના જ્ઞાનમય આત્માની ત્યાં અવ્યાપ્તિ ભાસે છે. હું ક્યાંય વ્યાપતો નહીં હોવાથી હું ક્યાંય નથી, આ બધું છે પૂર્વકર્મના યોગે સંયોગ છે. લોકો એને મારો ગણે છે, એ વ્યવહાર માત્ર છે, ખરેખર મારો નથી. અંદરથી એમ જાણે છે, લોક વ્યવહારમાં ભલે એ ફલાણા આ દેહ ફલાણા એમ તો બોલાય ને કે આ તીર્થંકરનો દેહ છે, તેજસ્વી કાંતિયુક્ત તીર્થંકર ભગવાનનો આ દેહ છે, આત્માનો દેહ છે, એમના આત્માનો દેહ છે, પણ એ બીજા આત્મા સાથે એનો પૂર્વ કર્મ નો યોગ સંયોગ સંબંધ નથી, એટલું ત્યાં જુદું પાડવાનું કારણ છે એમ બોલવામાં. પણ તે દેહ આત્માનો છે એમ ત્યાં એમને અનુભવ નથી, અને બીજા અનુભવી પણ એમ જાણતા નથી કે આત્માનો દેહ છે એમ જાણતા નથી. એવો અનાત્મ અભ્યાસનો અભાવ થાય છે, સહજ પદનો ભાવ ભાવવામાં આવે છે ત્યાં. આ ભાવનો અભાવ થયો, અનાત્મ ભાવ તે હું એવો અભાવ થયો, તો સદભાવ શું થયો? કે પોતાનું જે ત્રિકાળી સહજ સ્વરૂપ છે એ સહજાત્મ સ્વરૂપનો ભાવ છે, ભાવયુક્ત છે, જેવા ભાવે છે સ્વભાવે છે તે સતતપણે ભાવવામાં આવતા ભાવવાસના વિલય પામે, જે પરિણામથી નવા આયુષ બંધાય, નવા ભાવના કર્મો બંધાય, એવા પરિણામને ભગવાન ભાવ વાસના કહે છે. વાસના શબ્દ આપણે ત્યાં પ્રચલિત છે. જે પરિણામ તીવ્રપણે રહી જાય અને જે પરિણામનું લક્ષ છૂટે નહીં એને વાસના કહેવામાં આવે. અને નવા ભાવ થાય છે જીવને, એવા જે પરિણામ છે, નવા ભાવના કર્મો બંધાય છે, બીજા બીજા ભાવમાં ઉદય આવે એવા જે કર્મો બંધાય છે, એટલે તીવ્ર રસથી જે કર્મો બંધાય છે તે બધા ભાવોને ભાવવાસના કહે છે. એ ભાવવાસના વિલય પામે, ઉદય ભાવ મોક્ષ માર્ગીને છે ખરો, પણ તે લુખો છે, મંદમાં મંદ રસયુક્ત છે, તેથી તેની સ્થિતિ લાંબી પડતી નથી. તેની સ્થિતિ લાંબી પડતી પછી આ દેવલોકમાં આયુ શેતાબ્દે ભવ હોય ને એ સ્થિતિ પડે ખાતી નહીં, એનું બહુ મહત્વ નથી. પણ ખાતીની સ્થિતિ તો લાંબી પડતી સહજ પદનો ભાવ ભાવતા ભાવવાસના વિલય પામે, એટલે નવા ભાવનું કારણ અંદરમાંથી નાશ પામે, ગુણનું નિધાન એવું પરમપદનું સ્થાન દેખાય. પોતાનું જે પરમપદ છે તે અનંત ગુણનું નિધાન છે એવું એને સ્પષ્ટ દેખાય, સ્વસ્થાન એને સ્પષ્ટ જણાય, કે સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ હું મારા સ્વરૂપે સદાય ત્રણે કાળે બિરાજમાન છું, ત્રણ લોકનો નાથ છું, કોઈ અપેક્ષા મને હોઈ શકે? દીનતા ચાલી જાય છે, સર્વ પ્રકારની દીનતા એની ચાલી જાય છે. ગુણનું નિધાન, એટલા ગુણ અંદર ભર્યા છે અલૌકિક. લૌકિક ગુણો જેની પાસે દોષ ગણાય છે, લૌકિક ગુણો તો જેની પાસે દોષ ગણાય છે, જેમ કે કોઈ ક્રોધ કરે એને ક્ષમા આપે, ભલે તમે ક્રોધ કર્યો, હું મારા ક્ષમા ભાવમાં રહીશ, બિલકુલ તમારા પ્રત્યે ક્રોધ કરીશ, એવો જે ક્ષમા ભાવ સ્વાભાવિક છે, લોકો તો એને એની પાછળ ગાંડા થઈ જાય, ઘરે આને આપ દુઃખ આપે છે, ક્રોધ કરે છે, છતાં શાંત ભાવથી ક્ષમા એને રાખે છે. એ ભાવ પણ જેની જે નિર્દોષતા પાસે દોષના ખાતામાં ખટવાય છે, તો નિર્દોષ ક્ષમા, અલૌકિક ક્ષમા, વિતરાગી ક્ષમા કેવી હોય છે એ વિચાર માગેલી એનો વિષય છે. વિચારવાન જીવને એ ઊંડા વિચારનો વિષય થઈ પડવો જોઈએ, એવા અલૌકિક ગુણોનું એક એક ગુણ એવા અલૌકિક છે, એવા અનંત અલૌકિક ગુણ છે, જેમાં સંખ્યા ગણવા જતા કોઈ છેલ્લો ગુણ આવે નહીં એટલા અનંત છે. અને પ્રત્યેક ગુણ એવા અલૌકિક છે, એનું નિધાન, એનું એક જ સ્થાન કે પોતાનું પરમપદ છે એમ પોતાને દેખાય, સમાધિ ભાવમાં એમ દેખાય એમ કેમ છે. આ અધિકારમાં આનંદની વાત બહુ રહેશે. સમાધિમાં મુખ્ય શું છે? મુખ્ય આનંદ છે, જ્ઞાની મુખ્ય નથી, આનંદ મુખ્ય છે. એવું આ સમાધિ ભાવ છે. બરાબર કામ કરે છે, એટલે એને સમ્યક દર્શન અને શુદ્ધ ઉપયોગની ઉત્પત્તિ સંઘની પંચેન્દ્રિય તિર્યંચને સંભવિત છે અને અસંખ્ય સમ્ય દ્રષ્ટિ કરીને દેવલોકમાં સીધા જાય, બીજી ગતિ એને હોય તો બીજા નવા થાય, બીજા ગયા હોય એ પાપના પરિણામ જાય છે, તો પાપના ફળમાં જાય છે. પણ ત્યાં શુદ્ધો ઉપયોગ ઉત્પન્ન કરે ત્યારે એને વિશેષ ગાઢ જ્ઞાન નથી કે દ્રવગુણ પર્યાયનો ભેદ વિચારી શકે, ઉત્પાદની ધ્રુવની સૂક્ષ્મતા વિચારી શકે, કે દ્રવક્ષેત્ર કાળ ભાવનો કે નવ તત્વનો વિચાર કરી શકે, કે દેવગુરુ શાસ્ત્રનો નિમિત્ત નથી ત્યાં. એટલે જ્ઞાન ત્યાં નહિવત કહીએ તો ચાલે, ગાઢ જ્ઞાન તો નહિવત કહીએ તો ચાલે. સ્વસંવેદન ને વેદવા પૂરતું જે જ્ઞાન છે એમાં આનંદ મુખ્ય છે. જો એ તિર્યંચ ને વાચા વાણી કદાચ આપવામાં આવે કે તમને શું અનુભવ થયો, તો એ તિર્યંચ એમ કહી શકે, આનંદ 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 આનંદ. બીજી કઈ ખબર પડતું નથી આમાં, કેમ કે ઉઘાડ નથી, ખબર પડતી નથી એટલે બીજો ઉઘાડ નથી, પણ આનંદ નો અનુભવ છે એ અનુભવ વિશેષ છે, મુખ્ય છે. અને મન સહિત પ્રાણી હોવાથી એને બરાબર સમજી શકાય એવો હોય છે, એનો અર્થ તો સમજી શકાય એવો હોય છે. કોઈ શાસ્ત્ર વાંચીને એવી કલ્પના કરે છે કે સમ્યક દર્શન અને શુદ્ધોપયોગનો કાળ પ્રથમ ઉપશમ સમ્યક દર્શનના સમયમાં એટલો બધો અલ્પ હોય છે, જગન્ય હોય છે, કે થઈ જાય તો ઘણાને ખબર પડતી નથી. આવા ગપ્પા કોઈ કોઈ કલ્પના કરીને વિદ્વાન લોકો પણ કરાવે વાત. અનંતકાળમાં નહીં ઉત્પન્ન થયેલો એવો આત્માનો આનંદ આવે અને એ જીવને ખબર ન પડે એ વાત માની શકાય. તિર્યંચ હોય તો પણ એને ખબર પડે. આ અધિકારમાં તો આનંદ ભાવ વાત છે, વારંવાર છેલ્લો સમાધિ અધિકાર છે. જેમ જગતમાં પણ ઇષ્ટ પદાર્થની ઇષ્ટ સંયોગની પ્રાપ્તિને આનંદનું કારણ માનવામાં આવે, પરિવારમાં દીકરાનો જન્મ થાય રાજાને ત્યાં તો ગુણેશ્વરે નો ઉત્સવ કરવામાં આવે, જેમ તો બધા નો ઉત્સવ કરવામાં આવે, કેમ કે જે પદાર્થની ઈચ્છા હતી એવો સંયોગ થયો. અહીંયા ધર્મી જીવને ગુણથી ઉત્પન્ન થતા સુખની ભાવના છે, રાગથી અને વિભાવથી ઉત્પન્ન થતા સુખની ભાવના ધર્મીને વધે છે. તો ગુણથી ઉત્પન્ન થતા સુખની જેને ભાવના છે એવા આત્માર્થીને અનંત ગુણનું નિધાન જ્યારે દેખાય એમ લીધું ને, પરમપદનું સ્થાન દેખાય કેવું કે અનંત ગુણનું નિધાન એવું પરમપદનું સ્થાન દેખાય, ત્યારે એને આનંદ અત્યંત ઉત્પન્ન થાય એમાં કોઈ તર્ક લડાવવા જેવી વાત રહેતી નથી. તર્કને જગ્યા નથી ત્યાં, તર્કને અવકાશ નથી. બારમાં પણ જે ચીજ જોઈને મળે એને આનંદ થાય, પ્રિયજન હોય એને મળતા આનંદ થાય છે ને. તમે મળ્યા, તમને જોયા, ઘણા વખતે જોયા, ઘણો સ્નેહ આપણે ઘણો બહુ આનંદ. તમે મળ્યા, ઓચિંતા મળી જાય, દેશ પરદેશ રહેતા મારો ચિંતા આવી જાય, મળી જાય કે બહાર ગામથી બહાર ગયા અને બે ગામ જુદા ગામમાં ભેગા થઈ જાય, મળ્યાનો આનંદ ઘણો એમ કે છે ને. તમને યાદ કરીએ તો પણ અમને આનંદ થાય, તો તમને મળવાથી તો કેટલો આનંદ થાય એમ. પહેલા જીવને અનુભવ થયા પહેલા સ્વભાવનો, ગુણનો, ગુણનો એટલે સ્વભાવનો અને સ્વભાવનો એટલે ગુણનો વિકલ્પ હતો, એ તો સ્મરણ માત્ર હતો. અહીંયા તો પ્રત્યક્ષ ભેટો થયો, ગુણ મળ્યા, ગુણનું નિધાને એને પોતાનું જ સ્વરૂપ દેખાયું, એને આનંદ ન થાય પ્રશ્ન રહેતો. ખબર નથી એનું કારણ શું છે કે કોઈ વખત જીવે અનુભવ એને અનુભવ કર્યો નથી. પણ હવે જ્યારે મહાપુરુષો, સત્પુરુષો, વિતરાગી મુનિઓ, આચાર્યો અને જિનેન્દ્રો જ્યારે એ આનંદની પ્રશંસા કરે છે, ત્યારે એ આનંદ પ્રાપ્ત કરવાનો લોભ પણ આ જીવને થવો જોઈએ કે નહીં? એમ તમે કદી કહો છો કે તમે અમેરિકાની વાતો કરો છો, પણ અમે ક્યાં અમેરિકા જોયું છે? વાત સાંભળનારા શું કહે છે કે આવી બધી વાત ત્યાં છે તો અમે જલ્દી જોવા જઈએ, એના વિચાર કરે છે કે આપણી પાસે વ્યવસ્થા થાય તો આપણે પણ ત્યાં જવું જોઈએ. ત્યાં એમ કહે છે મેં જોયું નથી હું શું કરું, મેં જોયું નથી હું શું કરું, એમ પાછા પગલાં ભરે. નથી જોયું તો તમે વખાણ કરો છો એ મારે જલ્દી જોવું છે એવો ભાવ ત્યાં તમે કરો છો. તો અહીંયા સર્વોગ્નો જેની પ્રશંસા કરે છે, જે અનુભૂતિ બારંગના સારભૂત કહીને ગણધરોએ જેની પ્રશંસા કરી, એ અનુભૂતિ મને શીઘ્રાતિ શીઘ્ર કેમ પ્રાપ્ત થાય એવો ભાવ થયો છે. શું કરીએ અમે, આનંદ જોયો નથી અમે, શું કરીએ એમ કઈ નિરાશ થવાનું કારણ નથી. વળી આ આનંદ છે એને કઈ બહારથી લેવા જવાનું નથી કે પરાધીન ચીજ છે, મળશે કે નહીં મળે શું કરીએ. બેહદ આનંદ ભર્યો છે, જે આનંદના સાગરને તળ્યું નથી એટલો એટલો આનંદ ભર્યો છે. તને એનો ઉપયોગ નથી એટલે ઉપયોગ દેતા અને દ્રષ્ટિ દેતા જે આનંદ છવાઈ જાય છે વસ્તુ, એટલું જ માત્ર ઉપયોગ ને દિશાંતર થવું પડતું બનેલું એટલું જ આમાં કામ છે. તેથી વધારે કોઈ આમાં કામ નથી. વસ્તુને કોઈ નવી બનાવવી નથી, નવી પ્રાપ્ત કરવી નથી. અનાદિથી જે વસ્તુ ઉપસ્થિત છે, મોજૂદ છે, આજરા હજુર છે, ફક્ત કામ તો નિજને અવલોકવા પૂરતું છે, એને જોવા પૂરતું છે. ક્યારે જોવે કે એને જોવાનું આકર્ષણ ઊભું થાય ત્યારે તો જોવે. કોઈ રીતે પણ તમે એ બાજુ જોવાનું અવલોકન કરવાનું કારણ બને એટલા પૂરતું આ કહેવામાં આવે છે. બહુ રસિક અધિકાર છે, અનુભવ નો અધિકાર છે.
ગુરુનું નિધાન એવું પરમપદનું નિજ સ્થાન દેખાય, નિજ પરમ પદ નું સ્થાન દેખાય,
સમાન ભાવ વડે અમલાન ભગવાનના સફળ પદાર્થને જાણવાનું જ્ઞાનની પ્રતીતિમાં નવ નિધાન આદિ જગતનું વિધાન જૂઠું ભાષો ત્યારે આત્મભાવ પ્રકાશો. જગતમાં એમ કહે છે કે જગતમાં રીતિ સિદ્ધિ ઘણી છે, ભૌતિક અનેક પ્રકારના ચમત્કારો, અનેક પ્રકારની રીતિ સિદ્ધિ, નવ પ્રકારના નવ નિધાન કહેવામાં આવે છે. એ નવ નિધાન સંબંધીનું જગતનું વિધાન એટલે કથન, નિધાન એટલે કથન જૂઠું ભાષ્ય. કે જગતમાં નવ નિધાન છે, વિધિ સિદ્ધિ છે કે ના ભાઈ, આ દુઃખી છે. મારે માટે જગતના નવ નિધાન પડે છે, એ વિધાન થતું છે. મારા સ્વરૂપમાં જે અનંત ગુણનું નિધાન ધર્યું છે એમાં નવ નિધાન નું પણ પૂર્ણ નિધાન છે, અનંત નિધાન છે. એની પાસે નવ નિધાન તો જુઠ્ઠા છે, અથવા એનો મને કાંઈ મહિમા નથી. જગતના નવ નિધાન જ્યાં તુચ્છ ગણાય છે એમ કહેવું છે, જ્યાં તુચ્છ લાગે છે એવું પોતાનું મહાન આત્મપદ છે. એ સમાધિ ભાવમાં પ્રકાશિત થાય છે, પ્રકાશ પામે છે. એમાં તકલીફ શું થાય છે? એક દેશના માણસે એમ કહ્યું કે આ 14 પક્ષી ગયા છે આકાશમાં, ત્યારે આંધળો છે એમ કે છે 14 નથી 11 છે. એનો એમ કહે છે કે ભાઈ હું દેખું છું અને તું આંધળો છું એમ પણ હું દેખું છું. હું દેખતો છું ને 14 ગણીને તને કહું છું અને તું આંધળો છું અને પાછો એમ કહે છે કે ના 14 નથી 11 છે, તમારી ભૂલ થાય છે. પણ આંધળો એટલો ચાલાક છે કે 11 એટલા માટે કહે છે કે બીજા આંધળા પણ એમ કહે છે એને 11 કેમ કીધા, કેમ 10 નો કીધા ને કેમ 12 નો કીધા, માટે એ કઈક દેખતો હવો. એટલે બીજા આંધળાને એમાં ભ્રમ થાય છે, પણ એ એટલો ચાલાક છે આને 14 કીધા તો આપણે 11 ને ફેંકો ને, આમાં બીજાને એમ થશે કે આ કઈક દેખતો લાગે. હા જમીને કીધા હોત તો એને એમ કીધું હોત કે મને તો કઈ દેખાતું, હું તો આંધળો છું એટલે મને કઈ દેખાતું નથી. તમે દેખતા જ એને 14 કીધો છો, તમે દેખો છો તો કહી શકો છો, પણ આંધળો પોતે દેખતો છે એમ બતાવવા અને બીજા આંધળાને ભ્રમમાં નાખવા કોઈ શક્તિ છે? આવી જગતની અંદર જ્ઞાનીઓની સામે અજ્ઞાનીઓની પરિસ્થિતિ એ પણ કઈ બતાવે છે, ભાળતા નથી કઈ ને બતાવે છે. અમારી પાસે આગળ વધતી શું કહે છે શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે, જેને પોતાનું અનંત ગુણ નિધાન પ્રમાણ ભાવ વડે અમલાન ભગવાનના સકળ પદાર્થને જાણવાનું જ્ઞાનની પ્રતીતિમાં નવ નિધાન આદિ જગતનું ભૂતનું વિધાન જૂઠું ભાષો આટલી વાત આગળ જોઈએ. નવ નિધાન આદિ જગતનું વિધાન જૂઠો ભાષો તેની પાસે આટલી વાત આગળ લીધી કે કયા જ્ઞાનમાં તે જૂઠું ભાષો કે ભગવાનના સકળ પદાર્થને જાણવા રૂપ જ્ઞાનની પ્રતીતિમાં ભગવાન સકળ પદાર્થને જાણે છે એવું કેવળ જ્ઞાન ધરાવે છે તેને તેની પ્રતીતિ જેને વર્તે છે સર્વજ્ઞની પ્રતીતિ જેને વર્તે છે આમ સર્વજ્ઞ સ્વભાવ અને સર્વજ્ઞની પ્રતીતિ જેને વર્તે છે તેવા પ્રમાણ ભાવ વડે અમલાન શબ્દ તો ભગવાનનું વિશેષણ છે એવા છે ભગવાન કે જેને નિષ્કલંક પરિણામ થયા છે મલિનતાનું કલંક જેને સર્વથા અભાવ થયું છે એને અમલાન કહેવામાં આવે છે. મલાન મલિન પણ અમલાન એવા જે અમલાન ભગવાન સર્વજ્ઞ દિલેન્દ્ર છે તે પરમાત્મા સકળ પદાર્થને જાણે છે એ સકળ પદાર્થને જાણે છે એવી એવા એમના જ્ઞાનની પ્રતીતિ જેને વર્તે છે એ પ્રતીતિવાળા સાધકને પોતાના પ્રમાણ ભાવ વડે જગતમાં નવ વિધાન નવ નિધાન છે એવું વિધાન જૂઠું ભાષે જગતમાં જગતના જીવો જગતના પાંચ ઇન્દ્રિયના વિધવિધ વૈભવવાળા વિષયોના રસિકજનો જગતના વખાણ કરીને નવ નિધાન બતાવે છે કે અહીંયા આમ હોય અહીંયા આમ હોય આમ હોય આમ હોય એને એમ કહે છે કે એ અમને તુચ્છ ભાષે છે એ વાતો અમને જૂઠી દેખાય છે અમને એમાં એમ લાગે છે કે આવું બધું અમને હોય તો ઘણો આનંદ થાય ઘણું સુખ થાય અહીંયા એમ કહે છે કે એ બધું અમને જૂઠું લાગે છે એ અમને કોઈ સુખનું કારણ દેખાતું નથી. જગતના જીવોને જે સુખનું કારણ એ ખરેખર સુખનું કારણ નથી એમ જણાવવું તે જગતનું કથન જૂઠું પાસે છે. જગતના જીવો કહે છે કે જૂઠું પાસે જગતની અંદર જેને પૂર્વકર્મના ઉદયને લઈને બહારમાં આપણું ખેતી પૈસો એ થાય ત્યારે લોકો એ ભાઈ તો સુખી થઈ ગયા છે કેવા થયા કે હવે સુખી થઈ ગયા છે એ પણ એમ જોવે કે બધાની નજરમાં હું સુખી થઈ ગયો છું એમ બધા માટે થઈ ગયા બધાની નજરમાં હું આવો દેખાવ એવા ભાનમાં એ રહ્યા છે ત્યારે જ્ઞાનીની નજરમાં બીજું ચિત્ર જ્ઞાનીની નજરમાં એ એમ જોવે છે આ મૂર્ખ છે. શું જોવે છે? આ મૂર્ખ છે. પોતાના અનંત ગુણની લક્ષ્મીથી પોતાની મહત્તા જોતો નથી અને ફુગ્ગળ પદાર્થો થોડા કાળ માટે માત્ર સંયોગમાં આવ્યા થોડા કાળ માટે પહેલા નહોતા એ વાત નક્કી છે થોડા કાળ પછી નહીં હોય એ વાત પણ નિશ્ચિત જ છે એમાં કંઈ ફેર નથી. થોડો કાળ વચમાં એને સંયોગ થયો એમાં એને એનો હરખનો રસ ખેડ્યો છે મૂરખ છે, એટલા માટે મૂરખ છે કે એ રસ કેટલા કાળમાં એ લે છે, એમાં કેટલી અધોગતિના પરિણામ કરે છે એની એને ખબર નથી, કેટલા દુઃખમાં જવાના પરિણામને એ સેવે છે એની એને ખબર નથી, કેટલું પોતાને નુકસાન કરે છે એની એને ખબર નથી. એટલે એને એમ કહે છે મૂર્ખ છે કે જે પોતાના હાથે પોતાના પગ ઉપર કુવાડો મારે. વાળો છે એવું દરજ છે, એક વાળો નીકળે ને હાર નાખે એવી એની પીડા થાય, એ રીતના તો ઘણા વાળા નીકળ્યા હોય તો કેટલી પીડા થઈ જાય. આજ અજ્ઞાનથી અને ભ્રમથી શરીર વાળો, તંદુરસ્તી વાળો, કીર્તિ વાળો, પૈસા વાળો, સંબંધ વાળો, સગા વાળો, આવા વાળો, વાળો વાળો વાળો, કંઈક વાળો, એટલા બધા વાળામાં એને આનંદ દુઃખ થાય છે એની એને ખબર નહીં. એવો બેભાન થઈ ગયો છે કે એની પીડાની બેભાનપણામાં પીડાની ખબર ન પડે, પણ પીડાથી બેભાન થયો. બહુ પીડા થાય ને ત્યારે માણસને ભાન છૂટી જાય, એ પીડાનો અતિરેક છે, તીવ્ર પીડાની એ દશા છે. ત્યાં દુઃખ નથી, એવું નથી, દુઃખ ઘણું છે પણ ખ્યાલ એને આવતો નથી, ખ્યાલ ન આવે એટલે નથી એમ નથી. માન ભાવ વડે અથવા તો સમ્ય જ્ઞાન વડે એમ લેવું જોઈએ. પ્રમાણ ભાવ કોને કહેવાય છે? જેનું જ્ઞાન સમ્ય થાય તેનું જ્ઞાન પ્રમાણ જ્ઞાન છે, પ્રમાણ ભાવ કહે. પ્રમાણ ભાવ વડે અમલાન ભગવાનના સકળ પદાર્થને જાણવારૂપ જ્ઞાનની પ્રતીતિ પૂર્વક એવી પ્રતીતિમાં રહીને નવ નિધાન આદિ જગતનું વિધાન, એટલે નવ નિધાનમાં સુખ છે, નવ નિધાન જેના ઘરે હોય તેને પૂરું સુખ હોય એમ જે કહેવામાં આવે છે તે જગતનું વિધાન જૂઠું અશુભ એમ જે જગતની અંદર પ્રચલિતપણે કહેવાય છે શું મનાય છે, ઘણા એવું માને છે, એ બધાનું માનવું જૂઠું હોય. આ માન્યતા જૂઠ છે, જૂઠ છે એટલું જ નહીં, અનંત દુઃખનું એ જૂઠને સેવતા અનંત દુઃખનું કારણ ઊભું કરવાનું થાય છે. જગતનું વિધાન જૂઠું ભાષો ત્યારે આત્મભાવ પ્રકાશો એ સાથે જુદું અવિના ભાવે પડે. આત્મભાવ પ્રકાશે ત્યારે આ જૂઠું ભાષે અને જૂઠું ભાષે ત્યારે આત્મભાવ પ્રકાશો એમ ગણો. આત્મભાવ પણ પ્રકાશો છે અને આ જૂઠું લાગતું નથી એમ બને. જ્યારે આત્મભાવ પ્રકાશો તેની ઓળખાણ પોતે પોતાથી કરી ત્યારે ચેતન ભાવ લીધો, આત્મભાવ પ્રકાશો અનુભવમાં પોતાની ઓળખાણ કરી અને પોતે ચેતન ભાવને ગ્રહણ કર્યો, ચેતન ભાવ લીધો એટલે ચેતન ભાવ સ્વરૂપ છો એમ ગ્રહણ કર્યું, શુદ્ધ ધારણા કરી, શુદ્ધ પદને ધારણ કર્યું, અવસ્થા શ્રદ્ધા જ્ઞાનમાં શુદ્ધ પદને ધારણ કર્યું એને ધારણા કરી, જ્ઞાનની ધારણાને ધારણા કહે છે. એટલી સ્વરૂપની ધારણા તે સમ્યક ધારણા છે અને સ્વરૂપ સિવાયની બુદ્ધિ જ્ઞાનની ધારણા તે મિથ્યા ધારણા છે. શુદ્ધ ધારણા કરી, નિજ ભાવના કરી, બધામાં છેલ્લે છેલ્લે રી એની પદ્ધતિ, શુદ્ધ ધારણા કરી, નિજ ભાવના કરી, શિવપદને અનુસરી, આનંદ રસની ભરી, ભાવ બાતા હરી, બધા મારે છેલ્લે સફળ. પદ્ધતિ આમ તો કવિ છે ને, બીજા ગ્રંથ તો એમણે પદમાં રેચા છે, પદ ની અંદર રેચા છે, નામ દર્પણ ના પદ આવે ત્યારે પદ્ધતિ એમની રસમાં આવે ત્યારે બધું એવી ગોઠવણી થઈ જાય. સમજો શુદ્ધ ધારણા ધરી નિજ ભાવના કરી પોતાના સ્વરૂપની ભાવના કરી શિવપદ ને અનુસરી એટલે શિવપદ નો આશ્રય કરીને આનંદ રસથી ભરી પોતાના પરિણામમાં ઘણો આનંદ ઉભરાણો એવા આનંદ રસથી ભરીને ભાવ બાધા હરી. જે ભાવની બાધા એટલે ભાવનું દુઃખ હતું એનો નાશ કરીને જ્યાં જેટલી સદા પ્રમોદ પૂર્વક અબાધા કરી ત્યાં એટલી શક્તિ વધી. જ્યાં જેટલી સદા પુરુષાર્થ પૂર્વક એટલે જેટલો પુરુષાર્થ વિધો જેટલો આનંદ વિધો બે સાથે જ વધે અવિના ભાવે પડે. જેટલો પુરુષાર્થ વધે આત્માનો તેટલો આત્માનો આનંદ વધે. જ્યાં આનંદ વધારે વધે ત્યાં પુરુષાર્થ એટલો વધી ગયો હોય બે અવિના ભાવે. સદા પ્રમોદ પૂર્વક અબાધા કરી એટલે દુઃખને મટાડ્યું ત્યાં એટલી શક્તિ વધી ત્યાં સ્વરૂપની આત્મામાંથી શક્તિ વધારે વિકાસ પામી. શક્તિ વધી એટલે શક્તિનો વિકાસ થયો અવસ્થામાં પરિણામમાં શક્તિઓનો વિકાસ થયો. નિજ આત્મશક્તિ વધી. શક્તિ એવી ચીજ છે કે વધી ગયા પછી એ શક્તિને વાપરવાના વિકલ્પ વિના શક્તિપણે પ્રગટ થઈને કાર્યરત રહે છે. એને વાપરવાના વિકલ્પની મદદની જરૂર પડતી નથી એવો શક્તિનો વિષય છે. એટલે જ્ઞાનીને કૃત્રિમ પુરુષાર્થ નથી દેખાતો. હૃદયના કાર્યોમાં પણ સહજ પુરુષાર્થ થતો હોય છે કેમ કે સહજ શક્તિ એને વિકાસ પામે છે. ત્યાં એટલી શક્તિ વધી શિવ સુખદાયક ચિદાનંદની અધિકાય ગ્રંથ ગ્રંથોમાં ગાય છે. દરેક સદગ્રંથમાં ગાય છે કહી છે તે સમાધિથી પામવામાં આવે છે. એવો ભાવ સમાધિથી પામવામાં આવે છે. શિવ સુખદાયક કલ્યાણ નિરાકુર સુખને શિવ સુખ કહેવામાં આવે છે. કલ્યાણરૂપ સુખ છે. જગતના સુખ છે તે ભોગવતી વખતે ભલે સુખદાયક લાગતા હોય તો પણ એમાં આત્માનું કલ્યાણ નથી. એમાં આત્મા કલ્યાણના માર્ગે નથી પણ આત્મા અકલ્યાણના માર્ગે છે, દુઃખના રસ્તે છે. આ જે છે સ્વરૂપ સુખનું સ્વરૂપ આનંદનું જે કારણ છે શિવ સુખદાયક છે, નિરાકુર કલ્યાણના સુખનું દેનારું છે. એવો જે ચિદાનંદ પરમાત્મા છે તેની અધિકાય એટલે તેની મહિમા અને તેની બોતાય તેની મહત્તા ગ્રંથ ગ્રંથોમાં પ્રત્યેક સદગ્રંથની અંદર ગાવામાં આવે છે. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કઈ શિકાનું તે પણ શ્રી ભગવાન શ્રીમતી અપૂર્વ સર્વદાય. તે સર્વજ્ઞ ભગવાને પોતાનું પરમપદ પરમ મહિમાવંત નિજ પદ જ્ઞાનમાં જેટલું મહિમાવંત જાણ્યું એટલી મહિમા તો એ દિવ્ય ધ્વનિમાં પણ કહી શક્યા છે. હાજર છે બોલી છે જો આત્મા જ્ઞાનનો સાગર હોય ને આનંદનો સાગર હોય તો આવડો મોટો સાગર દેખાતો શું કરવા નથી, છાંટો દેખાતો નથી. સાગર તો હું હોય તો છાંટો દેખાતો નથી. બહુ શરૂઆતનું સૌથી એડવોકેટ હતા પછી ચર્ચા કરતા. સુખનો સાગર ને આણી દે એવા છે. આત્મા સુખ નો સાગર છે, જ્ઞાન નો સાગર છે. પણ એ છાંટો અહીંયા દેખાતો નથી, એનું હું કહું. સાગર હોય તો છાંટો તો હું દેખાય છે. કોર્ટમાં કેસ લડો છો ને આવી વાત કરો છો. જો માણસ બધું ફેરવે તો સમુદ્ર ની પાછળની બાજુ પીઠ રાખે તો એને આખો સમુદ્ર ક્યાંથી દેખાય? પણ થોડો છાંટો તો દેખાવો જોઈએ ને પાણી. પણ પીઠ ફેરવી ને હું જો છું ક્યાંથી દેખાવાનો? એમ તારા જ્ઞાનની ને શ્રદ્ધાની દિશા ઉલટી છે. એટલો તું જ્ઞાન શ્રદ્ધાથી પર પદાર્થ ને રાગ સાથે વળગીને એકત્વ કરે છે તો તારો સુખ નો સાગર ને જ્ઞાન નો સાગર તને ન દેખાય. જો થોડી તો આડોડાઈ કરે ને તો એને અણગમો મોકલી આવે. આપણે પૂછીએ છીએ ને આડો જવાબ આપીએ છીએ, હજી તો વર્તન ન કરે, ભાષાની અંદર આદુ બોલે. કેમ છો ભાઈ? તબિયત સારી છે ને? તમને કેમ લાગે છે? એમ કહીએ શું મને સારું છે, ઠીક છે એમ કહેવાને બદલે એમ તમને કેમ લાગ્યું? સારી જોઈએ ને પૂછો શું છે? આદુ બોલે તો અણગ ઉભો થાય છે. આને તો પૂરો ભગવાન થી એવડો પડી કરે છે, પૂરી અવળાઈ કરે છે. સન્મુખ થવાને બદલે જરાય સન્મુખ થતો નથી તો પૂરેપૂરો અવળો ચાલે છે. તો એ કરુણા નિધાન ભગવાન એવો છે કે જરાય ખોટું લગાડતો કારણ પરમાત્મા હાજર છે. હાજર છે ની અલાર્મ મળે પછી બહાર દરવાજો ખોલ, દરવાજો કવાડ તળા કમાડ ખોલ, હું ઉભો છું દર્શન દેવા માટે તૈયાર ઉભો. પણ આટલો બધો અનાદર કર્યો, અનંત કાળ પર્યંત અનંતો અનાદર કર્યો, તો જરૂરી તારીખ મારે કઈ લેવા કે દેવા એવું? હું તો હું મારા પણ નહીં છોડું. શું કે છે? હું મારા પણ આંબાની બાજુમાં નીકળવું ને આંબો એમ વિચારે કે એ લીમડા પાણી તો તને મળે છે, એ મને મળે છે, એક જ ધોરિયા માંથી આપણે બે પાણી પીએ છીએ. પાણી ચાલી જતું હોય રાતું પાણી સાથે બે ને એક જ પાણી મળે છે. તું કડવા રસપણે પરિણમે છો અને રોજ મીઠું પાણી મળવા છતાં તારું કડવાપણું છોડતો નથી, તો હું મારું મીઠાપણું હું કરવાને છોડું? હું નહીં છોડું મારું મીઠાપણું. એ મંદર માંથી પરમાત્મા એમ કહે છે કે હું તો પરમાત્મા સ્વરૂપ છું, મારે મારું પરમાત્મા પણ છોડવાનો પ્રશ્ન થતો નથી. પરિણામમાં અવળાય, પરિણામે ભલે ગમે એથી કહી, પણ હું તો મારા સ્થાનમાં એમને સદાય કારણ પરમાત્મા પડ્યો, ખરો છું, ઉભો છું. તું સન્મુખ થાય એટલી વાર છે, કોઈ લાંબી વારાની અંદર બીજો સમય બીજા સમય માટે વાત કોઈ બાકી રહેવાની. એવો મહિમાવંત આત્મા છે, એવો મહિમાવંત આત્મા. જગતમાં તો જેને પરમાત્મા કહે છે એ પરમાત્મા તો જગતના લોકોએ માનેલો ઈશ્વર, તો એનો અનાદર કરે અને શિક્ષા કરે. મારા પ્રસાદ મારો પ્રસાદ નો લીધો તે સત્યનારાયણ જેવા સત્યનારાયણ પણ શિક્ષા કરે વાંધુબારી દે. સત્યનારાયણ કહેવાય કે અસત્યનારાયણ કહેવાય? આ સત્યનારાયણ સાચો છે પોતે, કે કોઈનું વાન ડુબાડતો હમણો ચાલ, એટલું તને નુકસાન છે હમણો ચાલ, તો માગું તો બરાબર સત્ય સ્વરૂપે સદાય ખરો છો. કે પોતાના પોતાનો ધર્મ ને પોતાનું સ્થાન છોડતો નથી, એની મહત્તા ઘણી છે, એનો મહિમા ઘણો છે. જે દરેક સદગ્રંથોની અંદર ગાયો છે પરમાત્માનો પરમપદનો મહિમા જ ગાવામાં આવ્યો છે. કેમ કે નામે અવગુણ એમાં નથી, અવગુણ ની ગંધ એમાં નથી, ને એકલો ગુણ નો દરિયો જ ભરેલો છે. એ ગુણ નિધાન ને સમાધિ ભાવમાં પામવામાં આવે છે. ધોક યોગ ના ભાવમાં એવા પરમ પદ નો સાક્ષાત અનુભવ કરવામાં આવે છે. પ્રદેશે પ્રદેશે થી એને વેદવામાં, સાક્ષાતપણે વેદવામાં આવે છે. આ સ્વરૂપાનંદ નો આનંદ પદ નો ભેદી આનંદ, આનંદ નો જેને અધિકાર હોય, બે પેરેગ્રાફ છે. એક બી સ્વરૂપાનંદ આવો છે એમ કરીને બે પેરેગ્રાફ આનંદ.
ભગવાન